నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమోమీ మంగళం కుంకుందారి మంగళం నమస్తాయ స్వానుభూత్యాచకాస్తి స్వభావాయ భావాయ సర్వభావా.
భగవాన్ కుంకుందాచార్య రచిత సమయసార તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં કર્તા કર્મ અધિકારમાં ગાથા 86 પછીથી જે કળશ આવે છે તે પૈકી આપણે કળશ 51 કર્યો છે અને 52મો કળશ ચાલે છે. 51માં કળશમાં જે વાત આવી એની સાથે આપણે 52માં કળશની વાતને જો સરખાવીએ તો એમાં એમ ફલિત થાય છે કે 51માં કળશમાં જે કહ્યું તે પૈકી જે પરિણામની વાત હતી એ પરિણામ વિશે વધારે સ્પષ્ટતા 52માં કળશમાં કરવામાં આવી. 51માં કળશની અંદર એમ જે કહેવામાં આવ્યું હતું કે જે પરિણમે છે તે કર્તા છે, જે પરિણામ છે તે તેનું કર્મ છે અને પરિણતિ તે ક્રિયા છે. તો એ ત્રણ વસ્તુ એ વસ્તુપણે તો જુદી નથી, એક જ છે. અને પછી એમાં જે પરિણામ વિશેની વાત છે 52માં કળશમાં થોડી વધારે સ્પષ્ટ કરતા એમ કહેવામાં આવ્યું કે વસ્તુ એક જ સદા પરિણમે છે, એકના જ સદા પરિણામ થાય છે અને એમાં અવસ્થા જુદી જુદી થાય તે છતાં એ એકની જ પરિણતિ ક્રિયા થાય છે અને એક રૂપે છે. એટલે પરિણામો જે છે એની અહીંયા વાત કરવામાં આવી કે પરિણામો જે છે તે વસ્તુના પરિણામો જે થયા તે પરિણામો એ અવસ્થાઓ એ બધા એ વસ્તુ રૂપે જ છે, એક જ વસ્તુ રૂપે છે. એ પરિણામો ભલે જુદા જુદા લાગે, એક વસ્તુના અનેક પર્યાયો થાય, અનેક પરિણામો થાય અને એ પરિણામોને અવસ્થા પણ કહેવાય અને એને નામ જુદા હોય એટલે કે સંજ્ઞા એની જુદી હોય, સંખ્યા લક્ષણ અને પ્રયોજન આદિથી જુદા જુદા એ આપણને લાગે છતાં તે બધું એક જ છે, જુદા નથી અને એવો જ ભેદ અભેદ સ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે. હવે આ વાતને આપણે થોડા વિસ્તારથી સમજીએ. એમાં ગુરુદેવે બહુ સરસ રીતે એની સ્પષ્ટતા કરી છે. એમાં ખાસ કરીને ભેદ અભેદ સ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે એના વિશે પણ બહુ સ્પષ્ટતા કરી છે અને આપણે આ સંજ્ઞા સંખ્યા લક્ષણ પ્રયોજન આદિ એ જુદા જુદા કઈ રીતે પ્રતિભાસે છે એ વાત પણ ગુરુદેવે બહુ સરસ રીતે અહીંયા સમજાવી છે. તો આપણે પૂજ્ય ગુરુદેવે 52માં કળશ ઉપર જે પ્રવચન આપ્યું છે એના અંશોને પ્રવચન રત્નાકર ભાગ 4માંથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 4 એના પાના નંબર 243 એમાં કળશ 52 એના ભાવાર્થ ઉપરનું પ્રવચન. આમાં કળશની અંદર ટીકા નથી હોતી, ભાવાર્થ જ હોય છે, શ્લોકાર્થ હોય અને ભાવાર્થ હોય છે. કેમ કે ટીકાની રચના કરનારા અમૃતચંદ્રાચાર્ય ભગવાને જ આ કળશની રચના કરી છે એટલે પંડિતજીએ એના ઉપર ભાવાર્થ લખ્યા છે. એટલે એ કળશની ટીકા એ અહીંયા લેવામાં નથી આવી. કળશ ઉપર પણ ટીકા તો લખવામાં આવી છે, પંડિત રાજમલજીએ એક કળશ ટીકા લખી છે. એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાનના બધા કળશ એની ઉપર ટીકા પંડિત રાજમલજીએ લખી છે. અહીંયા પંડિત જયચંદજી છાબડાજીએ જે ભાવાર્થ લખ્યા છે એટલે કે કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા ઉપરથી જે ટીકા અમૃતચંદ્રાચાર્ય ભગવાને લખી અને એ ટીકા પછી એના ઉપર જે ભાવાર્થ લખ્યા છે એ જયચંદજી છાબડાના છે અને એમણે જ અહીંયા આ કળશ ઉપર પણ ભાવાર્થ લખ્યા છે. એટલે કળશમાં હંમેશા શ્લોકાર્થ અને ભાવાર્થ એ બે હોય છે. અહીંયા આપણે ભાવાર્થ ઉપરનું પૂજ્ય ગુરુદેવનું પ્રવચન એમાં કહે છે કે એક વસ્તુના અનેક પર્યાયો થાય છે, તેમને પરિણામ પણ કહેવાય છે અને અવસ્થા પણ કહેવાય છે. આ મૂળ શ્લોકની અંદર જે કહેવામાં આવ્યું હતું એના ભાવાર્થ રૂપે એ અહીંયા કહ્યું છે. ગુરુદેવ એના ઉપર પ્રવચનમાં કહે છે કે પ્રત્યેક આત્મા અને પ્રત્યેક પરમાણુ, પ્રત્યેક આત્મા, કોઈ એમાં બાકી નહીં રહી જાય, પ્રત્યેક આત્માને આ લાગુ પડે છે અને પ્રત્યેક પરમાણુને પણ આ લાગુ પડે છે કે પ્રત્યેક આત્મા અને પ્રત્યેક પરમાણુ સમય સમયમાં અનેક પર્યાય યુક્ત છે. એટલે કે પ્રત્યેક દ્રવ્ય પોતાની અનેક પર્યાયથી યુક્ત છે. કોઈ દ્રવ્ય એવું નથી કે જેને પર્યાય ન હોય, કોઈ દ્રવ્ય એવું નથી કે જેને પર્યાય ન હોય, એવું કોઈ દ્રવ્ય હોઈ શકે જ નહીં. દ્રવ્યને એક સ્થિતિ તો હોય, કોઈ એક અવસ્થા તો હોય જ, એટલે એક સમયમાં એની કોઈ એક અવસ્થા તો હોય. એટલે પ્રત્યેક આત્મા અને પ્રત્યેક પરમાણુ સમય સમયમાં અનેક પર્યાય સહિત છે, પર્યાયયુક્ત છે. એટલે કે પ્રત્યેક દ્રવ્ય પોતાની અનેક પર્યાયથી યુક્ત છે. જો અહીંયા એકને બદલે અનેક પર્યાય શબ્દ મૂક્યો છે, એક કરતા વધુ. દરેક દ્રવ્યને કોઈ એક પર્યાય હોય એમ આપણે માનીએ. હવે એમાં જરાક અહીંયા આગળ વધી અને જે ગુરુદેવે કહ્યું છે એને સમજવાનું છે કે પ્રત્યેક દ્રવ્ય પોતાની અનેક પર્યાયથી યુક્ત છે. જો શબ્દે શબ્દ મહત્વનો છે, આમ વાંચી જઈએ એમ નહીં ચાલે પ્રભુ, બરાબર ધ્યાન રાખવું પડશે. અનેક પર્યાયથી યુક્ત છે, આવું શા માટે કહ્યું છે ગુરુદેવે? દરેક દ્રવ્ય ને એક સમયમાં અનેક પર્યાય કઈ રીતે હોય? તો કે એને અનેક ગુણ છે, એને જેટલા ગુણ છે એ પ્રમાણે એની પર્યાય, દરેક ગુણની પર્યાયને જો લઈએ તો પછી કેટલી પર્યાય થાય? જો અનંત ગુણ છે તો અનંત પર્યાય થાય. એટલે અનેક કહેતા એક કરતા વધુ. પ્રત્યેક દ્રવ્ય પોતાની અનેક પર્યાયથી યુક્ત છે, માટે અન્ય દ્રવ્ય તેની પર્યાય કરે એમ નથી. પ્રત્યેક દ્રવ્યમાં અનંત ગુણો છે, તેથી એક સમયમાં તેની પર્યાયો પણ અનંત હોય છે. દરેક ગુણની પર્યાય એમ વિચારીએ તો એ બહુ સહેલાઈથી સમજાય તેવું છે. એટલે એ દ્રવ્ય, એના ગુણો અને એની પર્યાય એમ વિચાર કરીએ તો એ દ્રવ્ય ગુણો દ્વારા બન્યું છે. તો એ જીવ દ્રવ્યનો વિચાર કરીએ તો જીવને અનંત ગુણ છે, તો એ અનંત ગુણોની અનંત પર્યાય એક સમયમાં હોય છે. અહીંયા તો એમ કહેવું છે કે પ્રત્યેક દ્રવ્યમાં અનંત ગુણ છે, તેથી એક સમયમાં તેની પર્યાયો પણ અનંત હોય છે, માટે અનંત પર્યાય રહિત કોઈ દ્રવ્ય હોતું નથી. આ બધા દ્રવ્યોને લાગુ પડે છે, આત્માને અને પ્રત્યેક પરમાણુને, કે એને અનંત પર્યાય હોય છે, અનંત ગુણ છે તો અનંત પર્યાય છે. જેમ આત્મદ્રવ્ય અનેક પર્યાયયુક્ત છે, તેમ અન્ય દ્રવ્ય પણ અનેક પર્યાયયુક્ત છે. તો પછી અનેક પર્યાયયુક્ત બીજા દ્રવ્યની પર્યાયને આત્મા કેમ કરે? ઉદ્ગળ દ્રવ્યને પણ એના ગુણો પ્રમાણે એટલી જ પર્યાય છે. એક જ સમયમાં, એક જ સમયની વાત લઈએ તો પણ એ સમયે આટલી પર્યાય એને પણ છે, તો પછી આ જીવ દ્રવ્ય કે જેને પણ એવી અનંત પર્યાય એક સમયમાં છે, એ પેલા પૂદગળ દ્રવ્યની પર્યાય કરવા શા માટે જાય? એને ક્યાં એવો અવકાશ જ છે? પેલા પ્રવચન સારના સ્વાધ્યાય વખતે અને ઘણી વખત શિબિરમાં પણ આ વાત કરી છે, બધા એ વખતે હાજર ન હોય એટલે આજે એ વાત ફરી રિપીટ કરું છું કે એક સમયે એ કેટલો નાનો અંશ છે, કાળનો કેટલો નાનો અંશ છે, સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ અંશ છે કે જેના ભાગ ન પડી શકે એટલો નાનો, અસંખ્ય સમય ભેગા કરીએ ત્યારે એક સેકન્ડ થાય. તો એવો એ એક સમય, એમાં એક પર્યાય અને પછી બીજા સમયે એની પર્યાય બદલાય, એમ આખો પર્યાયનો પ્રવાહ હોય, તેમાં બે સમયની વચ્ચે ક્યાં એવી જગ્યા છે, એવો અવકાશ જ ક્યાં છે કે કોઈ એમાં ફેરફાર કરે? બહુ તર્કથી આ વાત સમજાવી હતી અને ફરીથી એ વાત લઈએ કે તમે પર્યાયના પ્રવાહને જુઓ. દ્રવ્યમાં અનંત પર્યાય ગર્ભિત છે, કોઈ દ્રવ્ય પર્યાય વિનાનું નથી. અને એ પર્યાય એનો આખો પ્રવાહ છે. દરેક દ્રવ્યને એની પર્યાય છે, અને એ પર્યાયને આપણે કાળની સાપેક્ષતાથી એટલે સમયની સાપેક્ષતાથી વિચારીએ તો એક સમયની આ પર્યાય, બીજા સમયની આ, ત્રીજા સમયની આ, ચોથા સમયની આ, એમાં પેલું કાળ દ્રવ્ય કંઈ કરતું નથી. કાળ દ્રવ્ય એવું પર્યાયનું પરિણમન કરાવતું નથી, પણ એ કાળ દ્રવ્યને તો આપણે સાપેક્ષતા લેવા માટે સ્વીકારીએ છીએ કે એની સાપેક્ષતાએ જે પર્યાય છે તે. સાદા શબ્દોમાં એમ કહી શકાય કે કોઈ પણ પર્યાયને આપણે લેબલ કરવી હોય કે કઈ પર્યાય, તો એની પર લેબલ મારવું હોય તો આપણે એની ઉપર સાપેક્ષતા સ્વીકારી, સમયની સાપેક્ષતા સ્વીકારી અને સમયનું લેબલ મારીએ કે આ સમયની પર્યાય, આ બીજા સમયની પર્યાય, આ ત્રીજા સમયની પર્યાય, એમ એને આપણે લેબલ કરી શકીએ. એટલા માટે એ કાળની એટલે સમયની, સમય એ કાળની પર્યાય છે, એની સાપેક્ષતા આપણે સ્વીકારીએ છીએ, એની સાપેક્ષતાએ આપણે પર્યાયને દર્શાવીએ છીએ. પણ પર્યાય તો દ્રવ્યમાં પોતાના કારણે થાય છે, કે કાળનું પરિણમન થાય છે માટે કઈ પર્યાય થાય છે એમ તો છે નહીં. તો આપણે એ વાત કરતા હતા કે આવો એ પર્યાયનો આખો એ પ્રવાહ છે, અને એવા પર્યાયના પ્રવાહમાં એક એક સમયની બધી પર્યાયો થઈ રહી છે, થઈ રહી છે, થઈ રહી છે, તો પછી એમાં અવકાશ જ ક્યાં છે? બે સમયની વચ્ચે એક સમયની પર્યાય પછી બીજા સમયની જે પર્યાય થવાની છે એ બેની વચ્ચે કોઈ અવકાશ જ નથી કે તમે અંદર ઘૂસીને એમાં કંઈ ચેન્જીસ કરી શકો. આ વાતને અહીંયા સમજાવી છે કે આને પણ અનંત પર્યાય છે, એક જ સમયની અંદર અનંત પર્યાય જીવને પણ છે, અને બીજું દ્રવ્ય પૂતગળ લઈએ તો પૂતગળને પણ છે. હવે આવું છે તો પછી એ બીજા દ્રવ્યની અંદર એ જીવ દ્રવ્ય શું કરવા જઈ શકશે? એની પોતાની પર્યાયો જ એક સાથે અનંત થઈ રહી છે, અને પેલી બાજુ પેલા પૂતગળને પણ અનંત પર્યાય છે, એક જ સમયમાં જેટલા ગુણ છે એ પ્રમાણે, તો એમાં એ કેવી રીતે ફેરફાર કરવા જાય, કઈ રીતે ફેરફાર કરે? એટલે એ વાતને ગુરુદેવે અહીંયા બહુ સરસ રીતે મૂકી દીધી કે ભાઈ અનંત પર્યાય છે, એટલે આત્મા અને પ્રત્યેક પરમાણુ સમય સમયમાં અનેક પર્યાય યુક્ત છે, એટલે કે પ્રત્યેક દ્રવ્યને પોતાની અનેક પર્યાય હોય છે, એ પર્યાય સહિત છે, માટે કે અન્ય દ્રવ્ય તેની પર્યાય કરે એમ થઈ શકે જ નહીં. આગળ પણ કહે છે કે દ્રવ્ય અનેક પર્યાય યુક્ત હોય છે તેને પરિણામ પણ કહે છે. પર્યાય છે એટલે સ્થિતિ છે, પરિણામ છે, ક્રિયા થઈ છે એટલે પર્યાય થઈ છે. આત્મા પોતાની પર્યાય પ્રસિદ્ધ કરે તેને પરિણામ કહેવાય છે. અહીં સંસાર પર્યાયની જ વાત નથી, એકલી સંસાર પર્યાયની વાત નથી, દરેક પર્યાયની વાત લીધી છે. અહીં સંસાર પર્યાયની જ વાત નથી, દરેક આત્મા શુદ્ધ કે અશુદ્ધ અનંત પર્યાય યુક્ત હોય છે. આત્માને પર્યાય હોય છે, સિદ્ધ થાય તો પણ એ આત્માને સિદ્ધની પર્યાય છે, અને એ પર્યાય પણ દરેક સમયે સમયે બદલાય છે એમ કહેવામાં આવે છે. એક જ જેવી થાય છે છતાં એ બદલાય છે. અશુદ્ધ કે શુદ્ધ એ અનંત પર્યાયયુક્ત આત્મદ્રવ્ય છે. અશુદ્ધ વખતે પોતાની અશુદ્ધ અનંત પર્યાયયુક્ત આત્મા હોય છે, તે વખતે અશુદ્ધ પર્યાયને, એ વખતે અશુદ્ધ પર્યાય છે તો એને બીજું દ્રવ્ય કેવી રીતે ફેરવે, બીજું દ્રવ્ય કેવી રીતે ફેરવે, ન ફેરવી શકે. એટલે એ સંસાર અવસ્થામાં હોય ત્યારે પણ એને બીજું દ્રવ્ય એની પર્યાયને ફેરવે એમ બને નહીં, કે આત્મા એ બીજા દ્રવ્યની પર્યાયને ફેરવે એ શક્ય જ નથી, એ બની શકે જ નહીં. નીચે છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે દ્રવ્યનું નામ અને પર્યાયનું નામ જુદું છે. દ્રવ્ય અને પર્યાય એમ બે જુદા નામ થયા, એટલે એ રીતે બે નામ જુદા એવો ભેદ પડ્યો એટલે એને સંજ્ઞા ભેદ કહેવાયો. મૂળ શ્લોકમાં એ વાત લીધી ને, મૂળ શ્લોકમાં એમ કહેવામાં આવ્યું ને કે એ પરિણતિની ક્રિયા થાય છે, એ પરિણતિની ક્રિયા પણ એ જ છે, એમાં જ થાય છે, દ્રવ્યમાં જ થાય છે, એક દ્રવ્ય જ સદા પરિણમે છે, અને એ અવસ્થાઓ થાય છે, પરિણામ થાય છે, તો એમાં સંજ્ઞા ભેદ છે. સંજ્ઞા એટલે દ્રવ્ય અને પર્યાય એમ બે નામ જુદા પડ્યા, પણ એ તો એક જ વસ્તુમાં જ છે, એવા નામ જુદા પાડ્યા અને પર્યાયનું નામ એ એમ દ્રવ્યનું નામ એમ બે સંજ્ઞા ભેદે એ ભેદ છે. દ્રવ્ય એક અને પછી પર્યાય અનેક એટલે એ રીતે એમાં સંખ્યાનો ભેદ થયો. મૂળ ગાથામાં કહ્યું ને કે એક વસ્તુના અનેક પર્યાય થાય છે તેમને પરિણામ પણ કહેવાય છે અને અવસ્થા પણ કહેવાય છે. તેઓ સંજ્ઞા સંખ્યા લક્ષણ પ્રયોજન આદિથી જુદા જુદા પ્રતિભાસે છે તો પણ એક વસ્તુ જ છે જુદા નથી એવો જ ભેદ અભેદ સ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે. આ વાત 52માં શ્લોકના ભાવાર્થમાં કહેવામાં આવી એનો આપણે વિસ્તાર કરી ગયા છીએ. તો એમાં સંજ્ઞા ભેદ કઈ રીતે છે તો ગુરુદેવ કહે છે કે દ્રવ્યનું નામ અને પર્યાયનું નામ એમ જુદું છે એટલે વસ્તુમાં બે કહેવામાં આવ્યા એવો ભેદ પડ્યો, એક દ્રવ્ય બીજું પર્યાય એટલે એમ સંજ્ઞા ભેદ. બીજું દ્રવ્ય એક અને પર્યાય અનેક એટલે એ સંખ્યાનો ભેદ થયો. દ્રવ્ય ત્રિકાળ રહે છે અને પર્યાય એક સમય માટે એટલે એ લક્ષણનો ભેદ થયો. દ્રવ્ય ત્રિકાળ રહેવાવાળું છે, પર્યાય એક સમય માટે હોય છે, બીજા સમયે તો એનો વ્યય થઈ જાય છે અને નવી પર્યાય થાય છે એટલે એના લક્ષણની રીતે જોઈએ તો દ્રવ્ય ત્રિકાળ રહે એવું લક્ષણ એનું અને પર્યાયનું ક્ષણિક છે એવું લક્ષણ એટલે એમાં એ બંનેમાં લક્ષણનો ભેદ છે. અને દ્રવ્ય પર્યાયનું પ્રયોજન ભિન્ન છે માટે પ્રયોજનથી પણ ભેદ છે. દ્રવ્યનું પ્રયોજન અને પર્યાયનું પ્રયોજનમાં વિચાર કરીએ તો દ્રવ્ય જે છે એ એવું ને એવું ત્રિકાળ રહે છે, પોતાનું અસ્તિત્વ ટકાવી રહે છે અને માટે એવા દ્રવ્યનો આશ્રય કરતા પોતાના સ્વભાવનો અનુભવ થાય છે. જ્યારે પર્યાય છે તે બદલાતો અંશ છે અને એનું લક્ષ કરવાથી એને વર્તમાન પોતાની જે સ્થિતિ છે એની સમજ આવે છે, એને ખ્યાલમાં આવે છે એટલે કે વ્યવહાર ન જાણેલો પ્રયોજનવાન છે એટલે એવું એનું પ્રયોજન છે. પર્યાય તરફ દ્રષ્ટિ કરતા વર્તમાન એની જે પર્યાય છે એ દ્વારા એ પોતે પોતાના સ્વરૂપથી જુદો કઈ રીતે વર્તી રહ્યો છે એનો એને ખ્યાલ આવે છે, પોતાની અશુદ્ધ અવસ્થાનો ખ્યાલ આવે છે અને પોતાને હવે એ અશુદ્ધિ દૂર કરી અને પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવું છે એવો એને નિર્ણય થાય છે. એટલે આપણે એમ કહીએ છીએ ને કે વ્યવહારને જાણેલો પ્રયોજનવાન છે, સમયસારની 12મી ગાથામાં જે વાત આવી તે. એટલે પ્રયોજન પર્યાયનું જુદું છે અને દ્રવ્યનું પણ જુદું છે. દ્રવ્યના પ્રયોજન દ્વારા આપણે પોતાનું આવું શુદ્ધ સ્વરૂપ છે એવો વિશ્વાસ કરીએ છીએ અને પછી એનો આશ્રય કરીએ અને એવા શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ કરીએ છીએ એટલે બંનેના પ્રયોજનમાં પણ ફેર છે. પણ વસ્તુ એક છે, અહીંયા તો વાત શું કરવી છે કે એ વસ્તુમાં એ પરિણામ છે, એ પરિણામો અને વસ્તુ એ જુદા નથી. પરિણામ થવાની ક્રિયા અને એ વસ્તુ દ્રવ્ય એ કંઈ જુદા નથી એ વાત અહીંયા તો દર્શાવવામાં આવી છે. એટલે 51મી અને 52મી બંને ગાથા એટલે બંને શ્લોક 51 અને 52માં બંને શ્લોકનો સાથે આપણે વિચાર કરીએ તો ઘણું બધું સ્પષ્ટ થઈ જાય છે કે જે દ્રવ્યના પરિણામ છે તે દ્રવ્યમાં જ થાય છે અને દરેક દ્રવ્ય પરિણમે છે અને પરિણમે છે તો એના પરિણામ સ્વરૂપે જે પર્યાય થઈ રહી છે એ પર્યાયો ભલે અનેક પ્રકારની દેખાય છતાં પણ એ જ દ્રવ્ય છે અને એ દ્રવ્ય અને પરિણામ જુદા નથી, પરિણામીથી એ દ્રવ્ય જુદું નથી. અને પર્યાયો અને એ દ્રવ્ય એ સંજ્ઞાથી ભલે જુદા લાગે, સંખ્યાથી જુદા લાગે, એના લક્ષણ જુદા લાગે છતાં પણ એ બધું એક રૂપે જ છે. હવે વાત એક બાકી રહી કે ભેદ અભેદ સ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે. સાથે આ વાત પણ કરી છે કે એવો જ ભેદ અભેદ સ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે. તો ભેદ અભેદ સ્વરૂપ સ્વભાવ વિશે ગુરુદેવે ઘણો અહીંયા વિસ્તાર કરીને સમજાવ્યું છે કે શું છે ભેદ અભેદ. એવો સ્વભાવ છે વસ્તુનો, ભેદરૂપે પણ છે અને અભેદ પણ છે. વસ્તુનું સ્વરૂપ એવું છે, હા એવું છે કે તમે ભેદ પાડીને જુઓ છો તો ત્યારે તમને દ્રવ્ય ગુણ પર્યાય એવા ભેદ જણાય છે પણ વસ્તુ વસ્તુ ખરેખર તો ત્રિકાળ અભેદ છે, એમાં કોઈ ભેદ પડતા જ નથી. એ વાતને અહીંયા ગુરુદેવ સમજાવતા કહે છે કે અને દ્રવ્ય પર્યાયનું પ્રયોજન ભિન્ન છે, માટે પ્રયોજનથી પણ ભેદ છે. તો પણ એક વસ્તુ જ છે, દ્રવ્ય પર્યાય એક વસ્તુ જ છે, એવો જ ભેદ અભેદ સ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે. આત્મા અભેદ સ્વરૂપ છે એમ શાસ્ત્રમાં આવે છે. ને અહીંયા ભેદાભેદ એટલે ભેદ અને અભેદ એમ લેવામાં આવ્યું છે, ભેદાભેદ સ્વરૂપ લીધું છે. સમયસારની સાતમી ગાથામાં લીધું છે કે વસ્તુ ભેદ અભેદ સ્વરૂપ છે. સમજાવવામાં જે ભેદ પડે છે તે અંદર ભેદ છે. સમજાવવામાં જે ભેદ પડે છે કે વસ્તુનું સ્વરૂપ આવું છે, વસ્તુ આખી એક હોય અને એને જ્યારે વર્ણન કરીને સમજાવવામાં આવે ત્યારે ભેદ કરીને સમજાવવામાં આવે છે. એટલે એક તો વાત એ છે કે વસ્તુ ભેદ અભેદ સ્વરૂપ છે, એમાં સમજાવવામાં જે ભેદ પડે છે તે અંદર ભેદ છે. બીજી વાત છે કે પરથી ભિન્ન પાડવાની અપેક્ષાએ અભેદ કહેવાય. પરથી જ્યારે ભિન્ન પાડવું હોય ત્યારે વસ્તુને અભેદ કહેવાય. પણ વસ્તુમાં ગુણ અને પર્યાયનો ભેદ તો છે જ, છતાં પણ પરથી જુદું પાડવું છે ત્યારે એને અભેદ કહેવાય છે. અભેદની દ્રષ્ટિએ જોઈએ તો શું છે કે દ્રવ્ય ગુણ પર્યાય એ અભેદ છે, અને ભેદથી જુઓ તો ત્રણનો ભેદ છે. અભેદ દ્રષ્ટિએ વિચાર કરીએ તો ભગવાન આત્મા કેવો છે, દ્રવ્ય ગુણ અને પર્યાય એવા ભેદને લક્ષમાં ન લઈએ તો ભગવાન આત્મા એક રૂપ છે એમ અભેદ છે. અને ભેદથી જુઓ તો ત્રણનો ભેદ છે, દ્રવ્ય ગુણ પર્યાય. એટલે વસ્તુ એક છે છતાં એને ભેદ અને અભેદ એવું સ્વરૂપ એનું કહેવામાં આવ્યું. કઈ અપેક્ષા એ કથન છે તે યથાર્થ જાણવું જોઈએ. જ્યાં જે જે અપેક્ષા છે તે અપેક્ષાને સમજવી જોઈએ. એકાંતે એને અભેદ કહીએ તો પણ નહીં ચાલે, અને એકાંતે એને ભેદ સ્વરૂપ કહીશું તો પણ નહીં ચાલે. એકાંતે અભેદ કહો તો પછી ગુણ પર્યાય આ બધો ભેદ જે છે એ સિદ્ધ નહીં થાય, એટલે કે એ સમજમાં જ નહીં આવે. અને એકાંત ભેદ કહેશો તો પછી અભેદ વસ્તુ સિવાય એનું લક્ષ્ય નહીં કરી શકાય, એટલે અભેદ સિદ્ધ નહીં થાય. એટલે અભેદ એવા ભગવાન આત્માનું લક્ષ્ય કરવું છે એ નહીં થઈ શકે. માટે ભેદ અભેદ સ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે. પણ એ માટે ખૂબ સરસ રીતે સાતમી ગાથામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે વિતરાગ થયા બાદ ભેદ અભેદ રૂપ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે. આ આત્મા વિતરાગી દશા પ્રગટ કરે પછી એને કોઈ ભેદ અભેદ એવું લાગતું નથી. એટલે ભેદ અભેદ રૂપ વસ્તુનો એક જ્ઞાતા થઈ જાય છે, માત્ર એ જાણવા વાળો થઈ જાય છે. એને પછી એવા ભેદ કે અભેદ કે એનું કંઈ લક્ષ્ય થતું નથી. એ બધું એમ જ એમ જેમ છે તેમ જ એને જણાય છે. વળી ત્યાં કહ્યું છે કે અહીં કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ તો નથી, તો તેને વ્યવહાર કેમ કહી શકાય? પર્યાય દ્રવ્યના ભેદ છે તો પછી એને વ્યવહાર શા માટે કીધો? કે કોઈ અવસ્તુ તો નથી, અવસ્તુ એટલે વસ્તુ ન હોય એવું તો નથી, પર્યાય તો છે ને. અને એનું સમાધાન છે કે એ ખરું છે, પણ અહીં દ્રવ્ય દ્રષ્ટિથી અભેદને પ્રધાન કરી ઉપદેશ છે. મુખ્યતા અહીંયા અભેદની કરવી હોય ત્યારે એમ કહેવામાં આવે કે એવા ભેદ નથી. એટલે દ્રવ્ય દ્રષ્ટિથી જ્યારે કહેવામાં આવે, દ્રવ્યની મુખ્યતા કરીને, ત્યારે એને અભેદ પણ કહેવામાં આવે. અને અભેદ દ્રષ્ટિમાં એ ભેદ નથી બિલકુલ એમ નહીં, પણ ભેદને ગૌણ કરવામાં આવે છે, કે ભેદને ગૌણ કરીને એમ કહેવામાં આવે છે કે એ અભેદ છે. અભેદ દ્રષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ એ અભેદ સારી રીતે માલુમ પડી શકે છે. તેથી ભેદને ગૌણ કરીને એ ભેદને વ્યવહાર કયો છે, એટલે એ પ્રમાણે અહીંયા જે કહ્યું ને કે પર્યાય એ ભલે દ્રવ્યના ભેદ છે છતાં એ અવસ્તુ નથી, પણ પણ છતાં પણ એને ગૌણ કરી અને અભેદ સારી રીતે માલુમ પડી શકે માટે એને એ વ્યવહારથી પર્યાય અને વસ્તુ સાથે એનો સંબંધ એ રીતે દર્શાવ્યો છે. અહીં એવો અભિપ્રાય છે કે ભેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા નથી થતી, ભેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા નથી થતી એટલે કે જ્યારે તમે ભેદ ઉપર લક્ષ કરો છો, ભેદનો વિચાર કરો છો, આત્માને દ્રવ્ય ગુણ અને પર્યાય રૂપે એમ જ વિચારી રહ્યા છો, તો તમારું લક્ષ એ ભેદરૂપ શ્રદ્ધા, ભેદરૂપ માન્યતા તરફ રહ્યું છે, તમારો ઉપયોગ એ ભેદમાં રહ્યો છે. એટલે એ દશા વિકલ્પ સહિતની દશા છે અને એ વિકલ્પ સહિતની દશા કે જેમાં તમે દ્રવ્ય ગુણ પર્યાય અથવા તો પર્યાયને માટે પર્યાયના ઉત્પાદ વ્યય અને ધ્રુવ એવા જ વિકલ્પમાં રહેશો તો પછી નિર્વિકલ્પ દશા થશે નહીં. એટલે ભેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા થઈ શકે નહીં, ભેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા થઈ શકતી નથી. એટલા માટે આ અભેદ દ્રષ્ટિ દર્શાવવામાં આવી છે. અને જે રાગી છે, રાગ સહિત છે, એને એવું થાય છે કે એને એના વિકલ્પ થયા કરે. જે કેવળી થયા છે, જે સર્વજ્ઞ થયા છે, એને કોઈ વિકલ્પ થતા નથી એટલે એમને તો ભેદ અભેદ દ્રષ્ટિ એવી કંઈ રહેતી નથી. પણ જે રાગ સહિત છે, જેને સરાગી કહેવાય, એ સરાગીને પછી વિકલ્પ રહ્યા કરે. ભેદ દ્રષ્ટિમાં એ વિકલ્પમાં જ એ રહે, નિર્વિકલ્પ દશા થતી નથી અને સરાગીને પછી એ વિકલ્પ રહ્યા કરે. માટે જ્યાં સુધી રાગ આદિક મટે નહીં ત્યાં સુધી એણે ભેદને ગૌણ કરીને અભેદ સ્વરૂપનો જ વિચાર કરવો જોઈએ. સૂક્ષ્મ વાતો આપણે લઈ રહ્યા છીએ અત્યારે, મૂળ ગાથાની વાત, એના અર્થને, એના ભાવાર્થને તો આપણે સમજી ગયા, પણ એમાંથી આ બહુ મહત્વની વાત કરી છે. કેમ કે આપણું પ્રયોજન તો છેવટે શું છે? પોતાના સ્વરૂપની પ્રાપ્તિનું પ્રયોજન છે. તો પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે થઈને આપણે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા કેવો એનો તો ઘણો વિચાર કર્યો છે, પણ સાથે સાથે એ દ્રષ્ટિના વિષય માટે આ વાતને પણ આપણે સમજવાની છે કે અભેદ દ્રષ્ટિ કરવાની છે. અભેદ દ્રષ્ટિ કરવામાં, નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપનું લક્ષ કરવું એમ આપણે વારે વારે કહીએ તો છીએ, પણ નિર્વિકલ્પ ન થવાનું એક કારણ ભેદરૂપ દ્રષ્ટિ છે. ફરીથી સમજીએ પ્રભુ, આ વાતને સમજવા જેવી છે. આ પેરેગ્રાફમાં ઘણી મહત્વની વાત છે, પ્રેક્ટિકલ વાત છે કે આપણે એમ તો કહીએ છીએ કે નિર્વિકલ્પ ધ્યાનમાં ભગવાન આત્માનો અનુભવ થાય, વિકલ્પ રહિત દશામાં, અને વિકલ્પોને છોડીને પોતે પોતાના સ્વરૂપમાં જાય છે એ વાત પણ આપણે સ્વીકારી છે, ઘણી વાર એ વાત લીધી છે. પણ નિર્વિકલ્પ થવા માટેની આપણે એક્સરસાઇઝ કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, બધું છતાં પણ એના છેલ્લા વિકલ્પો એવા હોય છે કે પોતે ભગવાન આત્મા જ્ઞાયક, નાયક, નાયક, ત્રિકાળ નાયક છે એ જાતના એ વિકલ્પો સહિત હોય છે, અને પછી એ વિકલ્પ છૂટી જાય અને અંદરમાં જાય છે, આમ પણ આપણે કહીએ છીએ. પણ અહીંયા એક વાત બીજી લીધી કે જ્યારે ભગવાન આત્માને આપણે ભેદ પાડી અને સમજીએ છીએ એ વાતને ધ્યાનના પુરુષાર્થ વખતે પણ યાદ કરીશું અને એને પણ ભેદરૂપે જ વિચારીશું એવું મનોમંથન ચિંતન કરીશું તો એ ભેદ દ્રષ્ટિમાં એ વિકલ્પ દશા રહેશે. હું ભગવાન આત્મા ત્રિકાળ નાયક નાયક કરતા હતા અને એમાં હું ભગવાન આત્મા દ્રવ્ય ગુણ અને પર્યાય સહિત છું, શુદ્ધ મારું સ્વરૂપ છે, એમાં દ્રવ્ય ગુણ અને પર્યાય એમ ભેદ પાડીએ અથવા તો પર્યાય પણ નિર્મળ શુદ્ધ થાય છે અને એક એક સમયની પર્યાય છે, પર્યાયના ઉત્પાદ વ્યય થાય છે, ધ્રુવ છે, આવા વિકલ્પમાં જો આપણે રહી જઈશું તો એ વિકલ્પ પણ આત્મામાં જવા નહીં દે. નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપનો અનુભવ કરવો છે. એણે જ્યાં સુધી એને હજી રાગ છે, એ રાગ સહિત છે ત્યાં સુધી, એટલે કે રાગાદિક બિલકુલ એને જાય નહીં ત્યાં સુધી એણે ભેદને ગૌણ કરવાનો પુરુષાર્થ કરવો પડશે. ભેદને ગૌણ કરી અને અભેદ નિર્વિકલ્પ અનુભવ કરવો પડશે. એટલે એને ભેદને નથી એમ નહીં, ભેદ તો છે, દ્રવ્ય ગુણ પર્યાય એવા ભેદ તો છે, પણ એ ભેદને ગૌણ કરીને મુખ્યતા અભેદની કરીને આત્માના અનુભવ માટેનો પુરુષાર્થ કરવાનો છે. આ વાત અહીંયા ગુરુદેવે આપણને સમજાવી છે કે ભાઈ જ્યાં સુધી ભેદ દ્રષ્ટિ છે ત્યાં સુધી તારી દશા નિર્વિકલ્પ થશે નહીં, અને નિર્વિકલ્પ દશા વિકલ્પ વિનાની દશા વિના તને તારા સ્વરૂપનો અનુભવ નહીં થાય. નિર્વિકલ્પ દશા થતી નથી, ભેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી. ખૂબ મહત્વની વાત લીધી છે અહીંયા, અને ખાસ કરીને એને માટે છે કે જે સમ્યક દર્શનનો પુરુષાર્થ કરી રહ્યો છે એવો રાગ સહિત છે એને માટે વાત લીધી છે કે સરાગી ને એ વિકલ્પ રહ્યા કરે છે. માટે જ્યાં સુધી રાગાદિક મટે નહીં ત્યાં સુધી ભેદને ગૌણ કરી અને અભેદ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે. કરાવવામાં આવ્યો છે એટલે કે એવો કરવા માટેનો એને ઉપદેશ આપવામાં આવ્યો છે. આમાં પણ કેટલાક લોકો પછી કે જુઓ આ એકાંત ને, હા ભાઈ એકાંત છે, પણ એકાંત એ અભેદ એકાંત એ સમ્યક દર્શનનો વિષય છે. અનેકાંત સારું છે, વાત બરાબર છે, અનેકાંતથી વસ્તુનું સ્વરૂપ સમજવા માટે સારું છે. વસ્તુનું સ્વરૂપ જ્યારે સમજવું છે ત્યારે એને અનેકાંત અનેક નય દ્વારા અનેક દ્રષ્ટિકોણ દ્વારા સમજવું છે, પણ જ્યારે અનુભવ કરવો છે ત્યારે નિશ્ચય નયનો વિષય શુદ્ધ નયનો વિષય જેવો છે તેવો એકાંતે એ જ આશ્રય કરવા લાયક છે. એટલે ત્યાં પછી એમ અનેકાંત નથી કરી શકાતું કે વ્યવહારથી પણ થાય ને નિશ્ચયથી પણ થાય એમ નથી હોતું. અનેકાંત બરાબર છે, કૃપાળુદેવે પણ એ વાત લીધી છે કે અનેકાંત જે છે તે ક્યાં સુધી કાર્યકારી છે ને એનું પ્રયોજન શું છે એની વાત કૃપાળુદેવે પણ લીધી. હમણાં જ આપણે તત્વધારાના સ્વાધ્યાયમાં એ વાત લીધી હતી, અહીંયા પણ એ વાત મને લાગે છે કે આવે છે, આપણે લઈએ એ પણ વાત. અહીં ગુરુદેવ પણ એ વાતને લીધી છે કે અનેકાંત જે છે એ ક્યાં સુધી સારું છે એ સમજવા માટે છે. પ્રભુ વસ્તુનું સ્વરૂપ સમજવું છે ત્યારે બરાબર છે કે અનેક દ્રષ્ટિકોણથી એને સમજવું જોઈએ, અને આવા અનેક દ્રષ્ટિકોણથી સમજવાની જે વાત અનેકાંતની વાત અને એની સાથે રહેલી અપેક્ષા સહિત એને સમજવું જોઈએ કે આ અપેક્ષાથી આ વાત એમ કરવામાં આવી છે. અને આ બધું જૈન દર્શનમાં જ છે, બીજે ક્યાંય નથી જોવા મળતું. એટલે અનેકાંત દ્વારા આપણે આત્માનું સ્વરૂપ, જગતનું સ્વરૂપ, ધર્મનું સ્વરૂપ, મોક્ષ માર્ગનું સ્વરૂપ આપણે બરાબર સમજવું જોઈએ. પણ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે એવો જ્યારે પુરુષાર્થ કરે છે ત્યારે જે દ્રષ્ટિનો વિષય છે તો એ એકાંત હોય, અને એ એકાંત એટલે અભેદ એક રૂપ ભગવાન આત્મા વિકાસ નાયક 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 જે બદલાતો નથી એ શુદ્ધ નયનો વિષય છે એનો આશ્રય કરીને એના તરફ લક્ષ્ય કરીને એની પ્રાપ્તિ થશે. ગુરુદેવ કહે છે કે જો આ એકાંત આ સમ્યક એકાંત છે, એકાંત અભેદ એ જ સમ્યક દર્શનનો વિષય છે. આ લીટીમાં ઘણું ભર્યું છે પ્રભુ, આમાંથી જ આપણને ખ્યાલ આવે છે કે કઈ રીતે એકાંત મહત્વનું છે એ સમજાય છે. અનેકાંત મહત્વનું છે એ વાત તો આપણે સમજ્યા કે અનેકાંત દ્વારા જો બરાબર વસ્તુને નહીં સમજવામાં આવે તો ભૂલ થશે. એટલે પ્રમાણ જ્ઞાન છે તે સમજવા માટે બરાબર છે, પ્રમાણ જ્ઞાન દ્વારા જ સમજવું જોઈએ. કોઈ પણ વસ્તુનો અભ્યાસ કરીએ છીએ તો એને જુદા જુદા દ્રષ્ટિકોણથી આપણે એનો અભ્યાસ કરીએ તો જ એ વસ્તુનું સાચું સ્વરૂપ સમજાય અને એ પ્રમાણ જ્ઞાન કહેવાય. પણ અહીંયા વાત જુદી છે, અહીંયા તો એને આત્મામાં જવું છે એની વાત છે. એટલે જે સમ્યક દર્શનનો વિષય, સાચી શ્રદ્ધાનો વિષય શું છે, ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે એ એકાંતે છે. જો આ એકાંત એકાંત અભેદ એ જ સમ્યક દર્શનનો વિષય છે. પ્રભુ આ વાત પૂજ્ય ગુરુદેવ કહેતા હશે અને જે ભાવથી કહેતા હશે એ કેવી હશે. આ પુસ્તકમાં વાંચીએ છીએ અને આપણને આટલો બધો વિચાર આવે છે ત્યારે એ વાણી, એ પ્રભાવશાળી વાણી અને જે લહેકાથી અને જે રીતે કહેવાયું હશે એનો વિચાર કરો. હમણાં જ એવો પ્રસંગ બન્યો કે સતત અઠવાડિયા સુધી ગુરુદેવના પ્રવચન સાંભળવાનું થયું, અને એમાં આ અનુભવ બધાને થયો હશે કે જ્યારે એ વાતને ગુરુદેવ પાસેથી સાંભળીએ ત્યારે કેવું લાગે છે. કેટલા કોઈ નથી સાંભળ્યા, બાના કાઢ્યા છે કે અમને બરાબર સંભળાતું નથી, તે બરાબર સમજાતું નથી, કેવા બાના કાઢ્યા છે, પણ પ્રભુ એમાં તમારો પ્રમાદ છે. બીજી બધી વાત તમે ટેલિફોન ઉપર સાંભળતા હો અને જરાક ન સમજાય તો કેવો કાન બરાબર ધરીને સાંભળો છો, ભાઈ બરાબર સમજાયું નહીં એમ કરીને બરાબર રિસીવરને કાન સાથે બરાબર દબાવો છો તમે કે ના ધીમો અવાજ આવે છે, તો એકાગ્રતા વધારો છો. અરે બીજા કાનની અંદર આંગળી નાખીને એને બંધ કરીને એને બરાબર સાંભળો છો, ઝીણો અવાજ આવતો હોય તો કે બહારના અવાજ સંભળાય નહીં અને મને બરાબર સ્પષ્ટ સંભળાય. ત્યાં તો એમ કરીએ છીએ આપણે. અને જયારે ગુરુદેવનું પ્રવચન સાંભળવાનું આવે ત્યારે મને એક ભાઈએ એમ કહ્યું, અભ્યાસી છે, કે ભાઈ બરાબર નહોતું સંભળાતું ને એટલે પછી અમે તો નહોતા સાંભળ્યા. ગુરુદેવના પ્રવચન સાંભળવામાં પછી એમ ન કર્યું કે બીજા કાનમાં આંગળી નાખીને બરાબર જ્યાંથી અવાજ આવી રહ્યો છે ત્યાંથી બરાબર સાંભળી એમ નહીં કર્યું. ઘણી વાર એમ થાય શરીર આ જીવને બીજી બધી વસ્તુ બધી અહીંયા કરવી છે પણ ધર્મના કામમાં પોતાના સ્વરૂપને પ્રાપ્તિ માટે જે કંઈ કરવાનું છે એમાં એ બધું નથી કરવું. કેવો જીવનો પ્રમાદ વર્તે છે, મોડું થઈ ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, પછી સાંભળી લઈશું. પણ હું તમને એક વાત કહું પ્રભુ, પછી કોઈ સાંભળતું નથી, પછી સાંભળી લઈશું. આ તો આપણી પાસે પણ છે ને, આપણે સાંભળી લઈશું. ભાઈ જ્યારે અવસર છે ત્યારે તમે ચૂક્યા તો પછી કંઈ સાંભળવાના નથી. જેમણે નથી સાંભળ્યા એ લોકોને આટલા દિવસ થયા તો મને એમ જણાવો કે કોણે કોણે પછી પાછળથી સાંભળ્યા, એ પ્રવચનો કોણે સાંભળ્યા? નથી સાંભળ્યા, મને ખબર છે નથી સાંભળ્યા. એ પ્રવચનો છ દિવસ જે રાખવામાં આવ્યા હતા 83 ગાથા સુધીના, તો પછી પાછળથી કોઈએ નથી સાંભળ્યા. જેમણે સાંભળ્યા તેમણે સાંભળ્યા, ઘણા લોકોએ સાંભળ્યા છે. લોગ ફાઇલ જોઉં છું, મને ખ્યાલ આવે છે કે ઘણા લોકોએ સાંભળ્યા છે. પ્રભુ ગુરુદેવના મુખે આ વાતને સાંભળવી અને ત્યાં જે હૃદય સોસરવી ઉતરી જાય એવી વાત હોય છે, એ ભાવવાહી વાત છે. અહીંયા એ ભાવવાહી વાતને જ્યારે અહીંયા એકાંતનું મહત્વ સમજાવીને જે ભાવથી કહેવાયું હશે એ ભાવનો અહીંયા વિચાર કરીએ છીએ ત્યારે થાય છે કે ઓહો કેવા ભાવ હશે. જુઓ આ એકાંત એમ કરી અને જ્યારે ગુરુદેવ એ વાત કરી હશે ત્યારે કેવો ભાવ હશે. એકાંત અભેદ એ જ સમ્યક દર્શનનો વિષય છે. અનેકાંત લક્ષમાં હોવા છતાં સમ્યક એકાંત જે ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય અભેદ એકરૂપ અખંડ આનંદરૂપ ચૈતન્ય ભગવાન છે એ જ દ્રષ્ટિનો વિષય છે. ભાઈ અનેકાંત લક્ષમાં છે એટલે એ અનેકાંત જે છે એ તો વસ્તુનું સ્વરૂપ સમજવા માટે એક સિસ્ટમ છે કે અનેકાંત દ્વારા આપણે વસ્તુનું સાચું સ્વરૂપને જાણીએ સમજીએ. જગત કેમ છે, આત્મા કઈ રીતે છે, આત્મા અને જગત સાથેનો સંબંધ, આત્માનું સ્વરૂપ કયા કયા પ્રકારે હોય, આ બધું જે છે એ અનેક દ્રષ્ટિકોણ દ્વારા ડિફરન્ટ એંગલથી આપણે જાણીએ સમજીએ એ વસ્તુ અનેકાંત છે. એક એક અપેક્ષાથી વસ્તુને સમજીએ કે આ અપેક્ષાએ આમ, આ અપેક્ષાએ આમ, આ રીતે આમ, આ રીતે આમ, આ જગ્યાએ આમ અર્થ થાય, આ બધું આપણે સમજીએ છીએ. પણ એ તો વાત સમજવાની તો છે જ, એટલે અહીંયા ગુરુદેવ કહે છે કે અનેકાંત લક્ષમાં હોવા છતાં, એ તો બરાબર છે છતાં પણ પછી જ્યારે અનુભવની વાત આવે છે ત્યારે શું છે, તો કે સમ્યક એકાંત. શું સમ્યક એકાંત? કે જે ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય અભેદ એકરૂપ અખંડ આનંદરૂપ ચૈતન્ય ભગવાન છે એ જ દ્રષ્ટિનો વિષય છે. આગળ કહે છે કે 14મી ગાથામાં પણ, સમય 4ની 14મી ગાથામાં પણ સમ્યક એકાંતનું કથન આવે છે કે જે પોતે એકાંત બોધરૂપ જ્ઞાનરૂપ છે. પોતે એકાંત બોધરૂપ એટલે કે પોતે એકાંત જ્ઞાનરૂપ છે. એકાંતે જ્ઞાનરૂપ, બીજું કંઈ નહીં, ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે એટલે એકાંતે જ છે. જે પોતે એકાંત જ્ઞાનરૂપ છે એવા જીવ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા સંયુક્તપણું અભૂતાર્થે અસત્યાર્થે. એટલે પોતે માત્ર જ્ઞાન સ્વરૂપ જ છે, એને બીજા કોઈની સાથે સંયુક્તપણું છે એ અનાદિનું નથી, એ તો અભૂતાર્થ છે, એ ભૂતાર્થ નથી. એટલે અનાદિનું નથી, પહેલેથી નથી, મૂળ સ્વરૂપ સાથે નથી, એ તો પછીથી થયેલી દશા છે, એ તો પર્યાય રૂપે છે. એકાંત પોતાનું જ્ઞાન સ્વરૂપ છે, ત્યાં પણ એકાંત કરવામાં આવ્યું છે. એકાંત નાયક સ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ થયા વિના સમ્યક દર્શન થતું નથી. અનેકાંત ઉપર દ્રષ્ટિ રહે એટલે કે દ્રવ્ય અને પર્યાય બંને ઉપર દ્રષ્ટિ રહે તો સમ્યક દર્શન ન થાય. એક બાજુ એમ કહે કે અનેકાંત દ્વારા વસ્તુનું સ્વરૂપ સમજવું, અને બીજી બાજુ એમ કહે કે અનેકાંત ઉપર દ્રષ્ટિ રહે એટલે કે દ્રવ્ય અને પર્યાય બંને ઉપર દ્રષ્ટિ રહે તો સમ્યક દર્શન ન થાય. એમ જ છે, અનેકાંત દ્વારા તો આપણે સમજવાનું છે, સમજવાનું એ માહિતી રૂપ છે. દ્રવ્યકૃતનો આખો અભ્યાસ છે એને પરલક્ષી અભ્યાસ કયો છે. કઈ અપેક્ષાથી પરલક્ષી અભ્યાસ કયો છે કે એમાં પોતે પોતાના સ્વરૂપ ભગવાન આત્માને જાણે છે એ વખતે જે સમ્યક જ્ઞાન થાય છે એ સમ્યક જ્ઞાનની અપેક્ષાએ આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ, આ જ્ઞાન છે કે શાસ્ત્રનું જ્ઞાન છે એને પરલક્ષે થતું જ્ઞાન કહ્યું છે કે એ વખતે એનું લક્ષ્ય પોતાના સ્વરૂપ તરફ નથી, પર તરફ છે. ટૂંકમાં કહીએ તો આ દ્રવ્યશ્રુત છે એ આખું માહિતીરૂપ છે, પણ માહિતી બરાબર સાચી હોવી જોઈએ, એની સમજ પણ સાચી હોવી જોઈએ. માહિતી જરૂરી છે, અને માહિતી મેળવીએ છીએ ત્યારે એમાં અનેકાંત દ્રષ્ટિ રાખવી પડે, જુદી જુદી અપેક્ષાથી ધર્મને સમજવો પડે. જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં એમ જ છે, જિનેશ્વર ભગવાને એમ જ સ્વરૂપ પ્રરૂપ્યું છે. એટલે અનેકાંત ઉપર દ્રષ્ટિ રહે તો પછી શું થાય, વિકલ્પ થાય, અને વિકલ્પ થતાં એ નિર્વિકલ્પ ધ્યાનમાં જઈ શકતો નથી. એટલે દ્રષ્ટિને અનેકાંત ઉપર રાખવી નહીં, પણ અનેકાંત દ્વારા વસ્તુનું સ્વરૂપ સમજવું, આત્માનું સ્વરૂપ અનેકાંતથી સમજવું, અને પછી એ આત્મામાં જવું છે ત્યારે એકાંત એવા ભગવાન આત્માને દ્રષ્ટિનો વિષય બનાવવો. એક જ પેરેગ્રાફમાં કેટલી બધી વાત મૂકી દીધી છે. ગુરુદેવ આખો માર્ગ દર્શાવી દીધો છે. પ્રભુ આવી વાત ક્યાંય નહીં મળે. અહીંયા તો ભેદ અને અભેદની વાત કરતા હતા એટલે ગુરુદેવ અહીંયા કહે છે આગળ કે વસ્તુ અભેદ છે એમ વાત આવે છે તે અપેક્ષાથી કથન છે, પરથી ભેદ છે માટે પોતાની અપેક્ષાએ અભેદ કહ્યું છે, બીજાથી જુદું પાડવું છે પોતે એ અપેક્ષાથી અહીંયા અભેદ છે. અને ત્યાં સાતમી ગાથામાં તો એમ કહ્યું કે અભેદ જે ત્રિકાળી વસ્તુ છે તેમાં પર્યાય નથી, જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી, એટલે કે ભેદ નથી, એવા કોઈ ભેદ નથી. ભેદ બધો વ્યવહાર છે. એ અભેદની દ્રષ્ટિ કરાવવાના પ્રયોજનથી એમાં કહેવામાં આવ્યું. ગુણ ગુણીનો ભેદ પણ નહીં. કેવું અભેદ લેવાનું છે આપણે? ગુણ અને ગુણીનો ભેદ પણ નહીં એવું અભેદ ભગવાન આત્મા જે દ્રષ્ટિનો વિષય છે એનું લક્ષ્ય કરવાનું છે. સમરથી ભાવનું ત્રીજું પગથિયું, ગુણ ગુણીનો ભેદ પણ હોય નહીં. ગુણ અને ગુણી, ગુણી એવો ભગવાન આત્મા અને એમાં આનંદ ગુણ રહ્યા છે એવો ભેદ પણ નહીં, એવી અભેદ દ્રષ્ટિ કરાવવી છે. એટલે એવા અભેદ દ્રષ્ટિ કરાવવાના પ્રયોજનથી ત્યાં એ પછી પર્યાયને પણ નથી લીધી, ગુણને પણ નથી જુદા પાડવામાં આવ્યા. વસ્તુ ખરેખર તો શું છે? વસ્તુ તો ભેદ અભેદ સ્વરૂપ છે જે અહીંયા કહેવામાં આવ્યું. એ વાત એ રીતે છે કે સમજવા માટે આપણે ભેદ પાડીને એને સમજીએ છીએ. એમાં ગુણ છે, પર્યાય છે, બદલાતો અંશ છે, ન બદલાતો અંશ છે, બધું છે. એટલે ભેદ છે, અને એને દ્રવ્યનો વિચાર કરીએ જે અનુભવમાં આવે છે એ તો અભેદ છે. અનુભવ થાય છે એ તો અભેદનો અનુભવ થાય છે. અનુભવમાં તો અભેદ દ્રષ્ટિમાં આવે છે, અનુભવમાં કોઈ ભેદ દેખાતા નથી. અનુભવના કાળે કોઈ પર્યાય દેખાતી નથી કે ગુણ જુદા દેખાતા નથી, એ તો એક વસ્તુનો અનુભવ થાય છે. આપણે પેલું શરબતનું ઉદાહરણ લઈએ છીએ ને, કે શરબત બનાવીએ છીએ ત્યારે એમાં ભેદ કરીને આપણે એનો અભ્યાસ કરીએ છીએ કે આમાં શું શું નાખવું જોઈએ. પાણીની અંદર ખાંડ નાખવી જોઈએ, કેસર નાખવું જોઈએ, વરિયાળી નાખવી જોઈએ, બદામ નાખવી જોઈએ, લીંબુ નાખવું જોઈએ. આમ આપણે જ્યારે એના સ્વરૂપને સમજીએ, શરબતના સ્વરૂપને સમજીએ કે શરબતની અંદર શું શું હોઈ શકે, કઈ કઈ રીતે શરબત બનાવે, ત્યારે બધું ભેદ કરીને આપણે લઈએ છીએ. અને જ્યારે એનો અનુભવ કરીએ છીએ ત્યારે કોઈ જુદો જુદો અનુભવ નથી થતો. ખાંડનો, લીંબુનો, કેસરનો, બદામનો એ કંઈ કે વરિયાળીનો જુદો જુદો અનુભવ નથી થતો. અનુભવ એક રૂપે થાય છે, વસ્તુનું સ્વરૂપ એક છે. ભગવાન આત્માનો અનુભવ ભેદ રૂપે નથી થતો, એટલે એ અભેદ સ્વરૂપની શ્રદ્ધા કરી અને એનો અનુભવ કરી શકાય છે. પણ ભેદ શા માટે છે? ભેદ રૂપે સ્વરૂપ છે એ શા માટે છે? તો કે એમ સ્વરૂપ છે, શરબત બન્યું છે તો એમાં એ રીતે બન્યું છે, એમાં ભેદ છે જ. સરબત બન્યું છે ત્યારે એમાં એ જુદી જુદી વસ્તુ ભેગી કરવામાં આવી છે અને એમ એમાં ભેદ પડે છે. એ જ રીતે ભગવાન આત્માનો આપણે સમજીને વિચાર કરીએ છીએ, દ્રવ્ય સ્વરૂપ દ્વારા અભ્યાસ કરીએ છીએ ત્યારે, અનેકાંત દ્વારા એને સમજીએ છીએ ત્યારે એમાં આપણને ભેદ દેખાય છે કે ગુણોનો પિંડ ભગવાન આત્મા અનંત ગુણ છે અને અનંત પર્યાય છે, આખો પર્યાયનો પ્રવાહ છે અને પર્યાય પણ એક સમયની છે, બીજા સમયે બીજી છે, પર્યાયના ઉત્પાદ છે, પર્યાયનો વ્યય છે અને ધ્રુવ તરીકે એ ન બદલાતો અંશ છે. આ બધું આપણે બરાબર સમજીએ છીએ, એ વાત પણ છે, અંદર પડી છે, નથી એમ નથી, નથી એમ નથી, છે અને સમજીએ છીએ. સરબતમાં એ બધા ઇન્ગ્રેડિયન્ટ જુદા જુદા ભેદરૂપે પડ્યા છે અને જે રીતે આપણે એને સમજીએ છીએ તે વાતની સાથે એને સરખાવી શકાય. અને જ્યારે અનુભવની વાત લઈએ ત્યારે સરબતનો અનુભવ એક રૂપે થાય છે, એમાં કોઈ ભેદ દેખાતો નથી. એમ ભગવાન આત્મા જ્યારે અનુભવમાં આવે છે ત્યારે આનંદ રૂપે અનુભવાય છે, જ્ઞાન આનંદ રૂપે ભગવાન આત્મા અનુભવાય છે. પ્રભુ આવા કળશમાંથી ગુરુદેવ આપણને આત્મા સુધી લઈ જાય છે, આશ્ચર્ય નથી થતું? આપણે જો આમનામ વાંચી ગયા હોત અને એનો અર્થ અને ભાવાર્થ કરીને આગળ વધી ગયા હોત તો આ વાતને ચૂકી જાત કે નહીં? તેવી અદભુત વાત લીધી છે પ્રભુ. પ્રવચન રત્નાકરના આ ચોથા ભાગમાં પાના નંબર 245 ઉપર ચોથા પેરેગ્રાફમાં અહીંયા આગળ કહે છે કે જુઓ શું કહ્યું. વસ્તુનું સ્વરૂપ તો ભેદાભેદ છે, ભેદ અભેદ છે. વિતરાગ થયા પછી અભેદને જાણે, ભેદને પણ જાણે, પણ સરાગી પ્રાણીને ભેદ ઉપર લક્ષ જાય તો રાગ થાય છે. માટે ભેદને ગૌણ કરીને એક અભેદ ઉપર દ્રષ્ટિ સ્થાપિત કરવી, આવો જ વિતરાગનો માર્ગ છે. શ્રીમદ રાજચંદ્રજીએ પણ કહ્યું છે કે અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. જે વાત હમણાં જ આપણે થોડા દિવસ પહેલા લીધી હતી, અનેકાંત જે છે એ બીજે બધે કંઈ ઉપકારી નથી, એકાંત સ્વરૂપ ભગવાન આત્માને સમજવા માટે એ ઉપકારી છે. અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય, એની પ્રાપ્તિ કરવા માટે આ અનેકાંત જે છે એ ઉપકારી છે, એ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. એટલે પ્રમાણનો વિષય, પ્રમાણ જ્ઞાન એ ઉપકારી નથી થતું. પ્રમાણ જ્ઞાન જે છે હોવું જરૂરી છે, સાચું જ્ઞાન હોવું જ જોઈએ, પણ સ્વરૂપમાં જવાય છે ત્યાં એ ઉપકારી નથી થતું. એટલે અનેકાંત જે છે તે પોતાના સ્વરૂપમાં જવા વખતે ઉપકારી નથી થતું. ગુરુદેવ કહે છે કે ભાઈ અંદર ત્રિકાળી શુદ્ધ અભેદ ચીજ પડી છે, એના ઉપર દ્રષ્ટિ આપ્યા વિના કોઈ વ્રત તપ આદિના વિકલ્પથી, રાગથી, ભેદથી કે નિમિત્તથી સમ્યક દર્શન પ્રગટ થાય એમ ત્રણ કાળમાં બનતું નથી. અને વળી આગળ પણ શ્રીમદજી કહે છે, ગુરુદેવ કહે છે એના એમના વિશે કે અનેકાંત દ્રષ્ટિયુક્ત, અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંતની જે સેવા કરે છે, એટલે કે પર્યાય આદિ ભેદનું જ્ઞાન કરીને એને સમજીને, અનેક નય દ્વારા એને સમજીને, પર્યાયથી નયથી પણ વસ્તુના સ્વરૂપને સમજીને, અનેક નય દ્વારા વસ્તુના સ્વરૂપને સમજીને, એટલે અનેક અનેકાંત દ્રષ્ટિયુક્ત. પછી સેવા કોની કરે? એકાંતની. અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંતની જે સેવા કરે છે, એટલે કે પર્યાય આદિ ભેદનું જ્ઞાન કરીને જે અભેદનું સેવન કરે છે, અભેદનો આશ્રય કરે છે, તે સમ્યકપણે સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું એમ જાણે છે. એને જ પોતે જગત આખાથી ભિન્ન પોતે ભગવાન આત્મા છે એવો અનુભવ થાય છે. એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવ રૂપ હું છું, એકાંત શુદ્ધ અનુભવ રૂપ હું છું, હું એકાંત શુદ્ધ આનંદ સ્વરૂપ છું. જો દુઃખ છે, અશુદ્ધતા છે એ વાત કરી નથી, બધું છે, પર્યાયમાં બધું પડ્યું છે એની વાત અહીંયા લીધી જ નથી. સમ્યક દર્શનમાં સમ્યક એકાંત હોય છે, અચિંત્ય સુખ પરમેશ્વર પરમ ઉત્કૃષ્ટ સુખ માત્ર એકાંત શુદ્ધ અનુભવ સ્વરૂપ હું છું. શું વિચાર કરવાનો છે? અચિંત્ય સુખ પરમ ઉત્કૃષ્ટ સુખ માત્ર એકાંત શુદ્ધ અનુભવ રૂપ હું છું. સમયસારના પહેલા કલશમાં પણ એ વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાને કરી છે ને, નમો સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્ત સ્વભાવાય ભાવાય. એ અનુભવમાં આવે છે, સદાય અનુભવાય છે, એટલે શુદ્ધ અનુભવ સ્વરૂપ હું છું. અચિંત્ય સુખ પરમ ઉત્કૃષ્ટ સુખ માત્ર એકાંત શુદ્ધ અનુભવ રૂપ હું છું, એવો હું ભગવાન છું. એમાં પછી વિકલ્પ શું ને, ભય શું ને, ખેદ શું ને, બીજી વાત જ નથી લીધી. અને એવું લક્ષ્ય કરીને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. તો આજે આપણે અહીંયા આ 52મો કળશ પૂરો કરીએ છીએ. બહુ અદભુત વાત ગુરુદેવે આ 52મા કળશનો વિસ્તાર કરતા આપણને સમજાવી દીધી છે. હવે આપણે સમયસારજીની સ્તુતિ બોલીએ.
સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતાવહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતી દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમય પ્રાભૂત તણે ભાજન ભરી. કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા, ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રસમરસ ભાવે નિતરતી, મોક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગડા, વ્યવહારના ભેદભા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની, સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો, સંદેશ શ્રી વીરનો વિસામો ભવ ક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. સુણે તને રસની બંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય, તું રૌચતા જગતની રુચિ આળસે સૌ તુરી જેતા સકલ જ્ઞાયક દેવ રીજે બનાઉં પત્ર કુંદના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કરી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કરી